મારા મને ભગવાનમાં કોઈ અંતર નથી, કોઈ ભેદ નથી. મહારાજનું સ્વરૂપ હૃદયમાં પધરાવો, જય મહારાજનું સતત ચિંતન કર્યા કરો. કઈ પણ કામ કરતા કરતા નામ સ્મરણ, જય મહારાજ, જય મહારાજ, જય જય મહારાજ. વૃત્તિ એવી બંધાઈ જશે મનથી, તનથી, વ્યવહારથી, દ્રષ્ટિથી, વાણીથી, કે કોઈ પણ બાબતે, કોઈ પણ કોઈ પણ સમયે, કોઈ પણ અચાનક આકસ્મિક ઘડીએ મનમાંથી એ જ નામ ઉઠી જશે તરત જ. ભય લાગે તો પણ હે બાપરે નહીં બોલાય. કંઈક દુઃખની પીડા વ્યાધિ થતી હશે તો હે રામ થશે, હે બાપ, હે માં, હો માં એમ નહીં આવે. કેમ કે એમાં અભ્યાસ થયો. અભ્યાસ એ કોમતે વૈરાગ્ય ન ચ ગૃહિયતે. ત્યાં અભ્યાસથી મળશે, વૈરાગથી મળશે. પણ જરૂર સ્વરૂપાનુસંધાન થઈ શકશે. ક્યાં રખા હે સંસારમાં, ये भोगों से क्या प्राप्त होता है. आम वैराग्यना भाव थी पण आत्मानुसंधान थाय, आत्मानु दर्शन थाय, अने ए आत्मसुख एनी प्राप्ति मानस पोताना माथी ज पोते करी ले. सुख ने दुख बार थी नथी आवतो. जेवी वृत्ति अंदर थी उठशे એ પ્રકારની અનુભૂતિ સુખ દુઃખની શરીરમાં થશે. માણસ એનો એ હોય છે, વાતાવરણ એનું એ હોય છે, આજુબાજુના સંબંધીઓ પણ એના જ હોય છે. એ જ વ્યક્તિથી એકને આનંદ થાય છે મળ્યાનો મિત્ર તરીકે, અને એ જ વ્યક્તિને બીજાને દુઃખ થાય છે એના દુશ્મન તરીકે. મનોવૃત્તિ કામ કરે, મનની વૃત્તિઓ આપણા પોતાના જ મનમાં, શરીર જીવનની અંદર ઉપાધિઓ ઊભી કરે છે. જો મન શાંત થઈ જાય ભજનથી, અંતરઘટમાં એક જો સ્વરૂપને અંદર પધરાવી દેવામાં આવે જય મહારાજનું, પછી એ બધી દુવિધાઓ આપોઆપ શાંત થઈ જાય ને, તો મન અને જીવન વ્યવહાર એ બધું જ શાંત થઈ જશે. અને એ જ જીવન અને એ જ વ્યવહાર જે દુઃખ આપતો હતો, જે શાંતિ આપતો, અશાંતિ આપતો હતો, દુઃખ ઊભું કરતો હતો, ઉપાધિ ઊભા કરતા હતા, એના એ જ મન, એનું એ જ જીવન, એનું એ જ શરીર તમને શાંતિ આપશે, નિર્મળતા આપશે, સુખ આપશે, ઉપાધિથી દૂર રાખશે. વૃત્તિ બદલવાની જરૂર છે. પોતાના સ્વરૂપમાં, પોતાની અંદર જ કાયા ટેકે, આ જીવનની અંદર જ જો દ્રઢતાપૂર્વક આપણે અભ્યાસ કરીને સંકલ્પ ભજન કરીશું ને, તો અંતરઘટમાં એક મહારાજ મારામાં જ બિરાજેલા છે. મહારાજથી હું જુદો નથી અને મહારાજ મારાથી જુદા નથી. જય મહારાજ ઉપર દ્રઢ ભરોસો છે. મારું જીવન એ જ પાર ઉતારશે, જય જય ઉતરવું. પણ એ સાહજિકતા વિચારની, આપણા વ્યવહારની, ભજનની સદાય રહેવી જોઈએ. બને ત્યાં સુધી વ્યવહારમાંથી અને વિચારમાંથી છળકપટને કાઢવા પ્રયત્ન કરજો. મહારાજને પ્રાર્થના કરજો, મહારાજ મારા જીવનમાંથી છળકપટ નીકળે એવી મારા પર કૃપા કરો. મારા જીવનના વ્યવહારની અંદર શુદ્ધતા આવે અને મને શાંતિ મળે એવી મારા ઉપર દયા કરો. અંદરથી જેવી પ્રાર્થના કરીશું, હૃદયમાંથી મનના વિચારો દ્વારા જેવી પ્રાર્થના કરીશું, એ પ્રકારની અવસ્થા આપણને પ્રાપ્ત થશે. ભગવાનની, મહારાજની કૃપાની પ્રસાદી એમાંથી જ મળશે. અંદર હું એક જ છું, બીજું કોઈ છે જ નહીં આ જગતમાં. આવી એકતાની અનુભૂતિ પરમાત્માની સાથે, આત્માની સાથે, એ જ એને સુખ શાંતિ આપી શકે. બાળક છે, માણસને માં ત્રણ હોય છે, એક તો જન્મ આપનારી માં કે જે બાળકને સુખ શાંતિ ને આનંદ અને એને એનું ભરણ પોષણ કરે છે, એની રક્ષા કરે છે, એક માં. પછી બીજો આત્મા કે જે આ શરીરની રક્ષા કરે છે અને એને પોષે છે, અને ત્રીજી છે, ત્રીજી માં છે પરમાત્મા કે જે સમસ્ત જગતની રક્ષા કરે. માં, આત્મા અને પરમાત્મા, પરમ આત્માવાળી માં. અંતર્મુખતા અને એ જ વાત્સલ્ય માણસના જીવનમાં એને શાંતિ આપશે. પણ એ પોતાના સ્વરૂપનું દર્શન પોતામાં કરે તો જ, અને કહે છે સાહજિકતાથી પાર ઉતરી શકાશે, એમાં જરાય કષ્ટ નહીં પડે, મનમાં જરાય અશાંતિ નહીં થાય. પોતે જ પરમાત્મામાં છે એનાથી જુદો ન માની મહારાજ કહે છે કે આવી દ્રઢ ભાવના જે કરે છે, અને એ દ્રઢ ભાવના વડે તમે આત્મચિંતન કરશો પોતાના સ્વરૂપનું, તો કોઈ પણ જાતના ભય વગર, કોઈ પણ જાતના ડર સિવાય તમે સહેલાઈથી ઈશ્વરને પ્રાપ્ત કરી સામે કિનારે ઉતરી શકશો. જીવનના કિનારા બે છે, એક જન્મનો કિનારો અને બીજો મૃત્યુનો કિનારો. જન્મ અને મૃત્યુ એ બે કિનારાના વચ્ચે જ આખો જીવનનો પ્રવાહ વહ્યા કરતો હોય છે, જીવન પ્રવાહ વહ્યા જ કરતો હોય. જ્યારે સામે પાર ઉતરી જાય એટલે જીવનનો પ્રવાહ આપોઆપ શાંત થઈ જાય. મહારાજ તો ભજનને માટે એટલો બધો આગ્રહ રાખે છે કે આખું જીવન બધાય બધોય સમય ભલે ભજન ન થાય પણ થોડું ઘણું પણ કરજો, અલ્પ માત્રામાં પણ કરજો. ભજન તો અમૃત છે, ભગવાનની ભક્તિ અમૃત છે. સા અમૃત સ્વરૂપ આ નારદ ભક્તિ સૂત્રમાં ભક્તિને અમૃત સ્વરૂપ આપી, સા અમૃત સ્વરૂપ આ એ અમૃત સ્વરૂપ. જે કોઈ ભક્તિને પીવે છે એને અમરત્વની પ્રાપ્તિ થાય, અમર આત્માના અમર સુખની પ્રાપ્તિ થાય. એટલે ભક્તિ એક અમૃત છે, અને એ અમૃત તો બધા જ પી શકે છે, સાધુ હો કે સંસારી, કોઈ પણ ભજન કરતો હોવો જોઈએ. પોતાની વૃત્તિઓને પરમાત્મામાં રાખી અને મન અને શરીરને શુદ્ધ શાંત રાખી, ગમે તે હોય મહારાજની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી. જય મહારાજ તો પોતાના શ્રીમુખથી કહે છે સાધુ હો કે સંસારી, જે હોય તે પોતાનું જીવન જીવી રહ્યો છે, ગ્રહસ્થી ગ્રહસ્થીની રીતે પોતાનું જીવન જીવી રહ્યો છે, પોતાના ભોગોનો અધિકાર લઈને. અને સાધુ સંન્યાસી એ પોતાના અધિકારને લઈને, એ ત્યાગી અને વિરક્ત અને સંયમને સાથે રાખીને એ પણ ભગવાનને ભજી રહ્યો છે. બંનેના માર્ગ જુદા છે પણ ગંતવ્ય એનું ધ્યેય એક જ છે. સાધુ સંયમપૂર્વક પોતાના ધ્યેયને પરમાત્માને પ્રાપ્ત કરશે, અને ગ્રહસ્થી જે છે સાધુ હોય કે સંસારી, સંસારી હોય કે પોતાને પ્રાપ્ત થયેલા અધિકાર વડે ભોગો ભોગવીને એ પણ ભગવાન સુધી પહોંચે. પણ જે ભજન કરે છે એ જ ગમે છે, ભજન કરે તે ભાવે, ભાવેનો અર્થ છે ગમવું, ભાવતું ભોજન ખાવાનો આનંદ આવે, અને ન ભાવતું અને સામે પડ્યું હોય અને છાણવાનો નહીં એવો નિયમ હોય તો પરાણે ખાઈ જવું પડે. નિયમ હોય કે કોઈ છોડવાનું નહીં થાળીમાં, એટલે ના ભાવતી વસ્તુ આવી હોય તે એકવાર તો ખાઈ જવી પડે. પણ મહારાજ કહે છે કે મહારાજને માટે કશી ન ભાવતું છે નહીં, સાધુ હોય તોય ભાવે, ગૃહસ્થી હોય સંસારી હોય તોય ગમે, પણ ક્યારે ગમે? જે ભજન કરે તો જ ભાવે, બાકી અચ્છા નહીં લગેગા. સાધુ હોકર કે જો ભજન નહીં કરતા હૈ તો ભગવાન મહારાજજી કહેતે મુજે અચ્છા નહીં લગે. ભગવાનને પ્રિય તે છે કે જે ભજન કરે છે. ભગવાનને ભજન પ્રિય છે. એટલે સુધી કહ્યું નારદ, સાંભળ મારી વાતને, જ્યાં મારા ભક્તો ખૂબ જ પ્રેમથી એની અંદર પોતાની જાતને ભૂલી જઈને જે નાચી કૂદીને ગાય છે, ભજન કરે છે ને, તત્ર તિષ્ઠામી નારદ, ના હમ વસામી વૈકુંઠે, યોગીનામ હૃદય નતું, હું વૈકુંઠમાં નથી, હું કોઈ મંદિરોમાં બેઠેલો નથી, કોઈ યોગીના હૃદયમાં પણ બેઠેલો નથી. મદભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામી નારદ, હે નારદ, હું મારા ભક્તો જ્યાં નાચી કૂદીને ભજન ગાન કરતા હોય ને એની વચ્ચે જઈને બેસી જઉં છું. જ્યાં શ્રદ્ધા ભક્તિ છે. વેદના ઋષિઓ પણ કહે છે સજગત પિતા અવરાન આવિવેશ, ઋગ્વેદમાં સજગત પિતા એ જગતનો માલિક એ પરમાત્મા, આટલા 5-25 નાના નાના માણસો, બિલકુલ ગરીબ માણસો, ખેડૂત, અભણ માણસો ગામડાના બેસીને ભજન કરતા હતા, એમની વચ્ચે આવીને બેસી ગયો ખૂબ પ્રેમથી જે ભજન કરે છે એ સૌની વચ્ચે પરમાત્મા આવીને બેસી જાય. વચ્ચે નહીં, દરેકના હૃદયમાં આવીને બેસી જાય છે પરમાત્મા. એટલે મહારાજે એને એ જ શબ્દોમાં કહી દીધું, આ સ્વરૂપને પ્રાપ્ત કરવાને ત્યાં સુધી પહોંચવા માટે, ભગવાનને અહીં બોલાવી લાવવા માટે, ભલે જ્યાં હોય ત્યાં, વૈકુંઠ કે એથી પાર ગમે ત્યાં બેઠેલા હોય, પણ એ ભગવાનને મારે તો અહીં બોલાવવા છે. ફોન કરીશું કે કાગળ લખીશું કે કંઈ સંદેશો મોકલાવી આવશે ખરો, કઈ જરૂર નથી. તમારો ફોન એક જ માત્ર ભજનનો, તમે સરસ મજાનું ભજન કરો કે કોઈ ડિસ્ટર્બન્સ ના આવે, ડાયલ થાય એટલે ચોખ્ખો અવાજ સંભળાય, હે કૃષ્ણ દ્વારિકાવાસી પાહી મામ શરણાગતમ. શુદ્ધ હૃદયથી બધી જ પ્રકારના આધારોથી હારી ગયેલા દ્રૌપદી જેવી કહે, ક્યાંયથી મને આધાર મળવાનો નથી. અને છેલ્લે આમ હે કૃષ્ણ બોલતાની સાથે દાંતમાં દબાવેલો છેડો પણ છટકી જાય, અને પૂર્ણ ભરોસો, થોડી ભરોસો એને કાજ, જીવતા કરી લેલાજ, રાજ લોક લાજ મેલી કરી જગે ખૂબ નાચરે, રંગવદૂત મહારાજનો અનુભવ. થોડી ભરોસે એને કાજ, જીવતા કરી લે રાજ, લોક લાજ મેલી કરી જગે ખૂબ નાચ. દુનિયાને જે કેવું છે કહેજો, અમે એવા રે એવા, એવા રે તમે કહેશો રે એવા. ભલે નાગરીનાથની અંદર મને કહે કે તું તો ઢેળવાડી જઈને ભજન કર્યા, તો અમે એવા લોકલાજ મેલી એક બાજુ, ખૂબ નાચીને કર ભજન, દુનિયાની શરમ છોડીને ભજન કર. નાચ ના હો તો શરમ આવતી હૈ પુરુષ હોગા તો, કિસી ભી નાચ ના હો તો શરમ આવેગી, અરે કઈ નાચા થોડા જાતા. લેકિન ભગવાન કે નામ પર, જૈસે માંગને વાલા ભી કહેતા કે ભગવાન કે નામ પર દે દો કુછ, કહેતે હૈ ને, અરે ઈશ્વર કે નામ કે પર કુછ, માલિક કે નામ પર કુછ તો દેતે જાઓ, ઓર કુછ નહીં, માલિક કે નામ પર જો કુછ જીતના કુછ નાચના હો નાચ લો, શરમ છોડ કરકે જગે ખૂબ ના. પગ ઘુંઘરું બાંધી મીરા ના, શરમ છોડી દઈને માત્ર ઈશ્વરને ખાતર, દુનિયાની શરમ શું કરે, શું કરવાની? જ્યાં ભગવાનની શરમ નહીં રાખવાની ત્યાં દુનિયાની શરમ ક્યાં રાખવાની? એને ભગવાનને માટે નાચવાનું. તો એ છે ભક્તિ, કે માણસને નિર્મળ બનાવે, અને એ ભગવાનનું ભજન છે કે એને કોઈ પણ જાતના એના વગર એને શાંતિ આપે. ડોળને દંભની અંદર એટલી શાંતિ નહીં મળે, એટલો આનંદ નહીં આવે દંભમાં. પણ હું મોટો છું, હું આટલો ખાનદાન છું, પણ જ્યાં ખૂબ આમ રમઝટ બોલાતી હોય ને, આમ ડોલતો હોય બેઠા બેઠા, તાળી પાડતો હોય ઊંચા હાથ ઊંચા કરી કરીને, અને કદાચ મનમાં એટલો બધો ભાવ આવી જાય, ઉભા થઈને નાચવા માંડે. અંતરઘટમાં એ કહે સંતરામ ભજન કરો, બધી શરમ છોડી દઈ, માં બસ ભજવાનું, ભગવાનનું ભજન કરો, નાચો કૂદો. મદભક્તા યક્ત ગાયંતિ તત્ર તિષ્ઠામિ, નારદ હું ત્યાં હોઉં છું જ્યાં મારા ભક્તો નાચી કૂદી ગાય વગાડીને ખૂબ ભજન કરતા હોય, આનંદ કરતા હોય, એની વચ્ચે જઈને બેસી જઉં છું. સ્વાભાવિક છે, મનના દુઃખ ભૂલાય, તનના દુઃખ ભૂલાય, વ્યવહાર આગો જતો રહે, કોઈ છળકપટ રહે નહીં, મનમાં કોઈ કુભાવ રહે નહીં. ભગવાન જ અંદર આવીને આપણામાં આવીને બેસી ગયો. જ્યારે જ્યારે ભજન કરીએ ને, એને યાદ કરીએ ને, એટલે એમાં તન્મય થતાની સાથે ભગવાન આપણામાં આવીને બેસી જતો હોય છે. સજગત પિતા અવરાન આવીશ, ભગવાનને આ શરીર ગમતું હશે, મળમૂત્ર ને હાડકા ને ચામડા ને લોહી ને માંસ, પણ છતાંય કે નહીં, એ ભજનાનંદી છે, જઈને બેસી જવા દે. ભગવાન સ્વયં આવીને બેસી, પછી ગમે તે હોય, બ્રાહ્મણ હોય, ચૈતન્ય મહાપ્રભુ જેવા, તો એનામાં પણ આવીને બેસી જાય ભગવાન. અને રૈદાસ હોય, અરે નિમાઈ ને નિતાઈ મુસલમાન હતો, તો એના એમાં જઈને પણ ભગવાન આવીને બેસી ગયા. સાધુ હો કે સંસારી, ભજન કરે તે ભાવે, ગમે ભગવાનને તે કે જે ભજન કરે છે. જય મહારાજે પણ કહ્યું, મને એ જ ગમે કે જે ભજન કરતો હશે. વ્યવહાર કરતા પણ ભજન શ્રેષ્ઠ છે. સેવા છે એ પણ ભજન છે, પણ એ ભજન સેવાને ભજનમાં ઉપાધિ હશે. જ્યારે માત્ર નામ સ્મરણના ભજનની અંદર નિતાંત શાંતિ, એમાં કોઈ ભાગ નહીં પડે. જેટલું ભજન કરીએ એટલું આપણું, બીજા કોઈનો હક લાગે નહીં એમાં. એમાંથી કોઈ લેવા વાળો માગવા વાળો ના નીકળે. આપવું હોય તો એકમાત્ર ભગવાનને આપજો, પ્રભુ મારું આટલું ભજન છે એનો સ્વીકાર કરજો. તો ભજન કરવાની અંદર ક્યારેય પણ મનની અંદર ભેદ ન રાખો, વ્યવહારની અંદર ભેદ રહેવા, તો ભગવાન પણ ભેદ રાખવાનો જ નથી. જો ભગવાન ગજેન્દ્રનો ઉદ્ધાર કરતા હોય, ઉત્ક્ષિપ્ય સામુજગર ગિરમહાકૃચ્છાદ નારાયણ અખિલ ગુરો ભગવન નમસ્તે, હે પ્રભુ આપને નમસ્કાર છે, તો હાથી જેવાનો ઉદ્ધાર કરે, ગજગણિકા અજામિલ ભીલ તારે ઘના સ્વપચાદી અતિ અઘરૂપ, જે અત્યંત પાપીમાં પાપી માણસો, જેનું જીવન માત્ર પાપમય હોય, એવાનો ઉદ્ધાર જો ભગવાનનું ભજન કરતા કરી શકતો હોય. કિમ પુનઃ બ્રાહ્મણ પુણ્ય ભક્તા રાજર્ષયસ્ત, તો પછી જે બ્રાહ્મણ છે, જે ભક્ત છે, રાજર્ષિ છે, એને તો સાહજિકતાથી પ્રાપ્ત થઈ શકવાનું છે. સહેજે ઉતરશે પાર, કહે સંતરામ ભજન કરો. આ ભજન છે કે આપણને સાહજિકતાથી પાર ઉતારનાર. મોટામાં મોટું સાધન જીવનમાં અને સસ્તામાં સસ્તું ને સહેલામાં સહેલું, જેને કોઠે પડી ગયું એના માટે સહેલામાં સહેલું છે ભગવાનનું ભજન. કશું ના જોઈએ, નહીં કોઈ દક્ષિણા આપવાની, નહીં યજ્ઞના હોમવાની કોઈ આહુતિ આપવાની, નહીં માળવો બાંધવાનો, નહીં કોઈને દક્ષિણા આપવાની, માત્ર ભજનથી જ એ પોતે પરમાત્માને પ્રાપ્ત કરી શકે અને સાહજિકતાથી પોતાના જીવનની અંદર આનંદ ભક્તિભાવ મેળવી શકે. એના જીવનમાં અહોભાવ જે યજ્ઞથી ન મળે એ ભક્ત એ ભજનથી મળશે. અને આ ભજનનો યજ્ઞ તો નાનામાં નાનો માણસ કરી શકે. યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ, જેની પાસે કશું ના હોય, ફક્ત માળા અરે મન હશે ને તો પણ ભજનનો યજ્ઞ કરી શકશે. અને ભજનના યજ્ઞની અંદર એટલો બધો આનંદ આવશે, કોઈ ઉપાધિ નહીં, કોઈ બોજ નહીં, માત્ર શાંતિ. ભજતામ પ્રીતિપૂર્વકમ, જે પ્રેમથી મને ભજે છે એને હું પ્રાપ્ત થઈ જઉં છું. ભગવાન પોતાનું બધું જ એને આપી દે છે, પોતાના નામથી ભગવત ભજનથી લે બધું જ આપી દીધું. એટલી સરસ ઉપાસના ને ભક્તિ ગોપીઓની હતી કે ભગવાને પોતાની જાત એમને સોંપી દીધી. ભગવદ ભજન એ તો ઊંચામાં ઊંચું સાધન છે જીવન શાંતિથી જીવવા માટે, જીવનને પાર ઉતારવા માટે. કોઈ પણ સારામાં સારું સાધન હોય તો એકમાત્ર ભગવદ ભજન એના જેવું સરળ છતાં સુંદર અને ઝડપથી શાંતિથી પાર ઉતારનાર બીજું કોઈ સાધન નહીં. ભજન સિવાય ભજનની તોલે બીજું કોઈ નહીં આવે. તુલન તાહી અતુલનીય, એની તુલના થઈ જ ન શકે ભજનની. મોટા મોટા રાજાઓ પણ એટલી રાજસત્તા વૈભવ ભોગો સંપત્તિ હોય, યુવાની હોય, બધું છતાંય એ ઋષિની પાસે જઈને આશ્રમમાં બેસે કે મહારાજ કંઈક કંઈક ભજન આપો, કંઈક ભક્તિ આપો. મંદિરમાં જઈને મોટો સાહેબ હશે એ પણ માથું નમાવીને કહેશે પ્રભુ શાંતિ તું આપ. જો મોટો રાજા અને મોટો અધિકારી પણ ભગવાનની પાસે જીવનની શાંતિ માગતો હોય તો એટલું તો જરૂર થઈ ગયું ને, વૈભવશાળી છે, સંપન્ન છે, છતાંય જીવન જીવનમાં શાંતિનો એ ભિખારી છે, ગરીબ છે. ગમે એટલો મોટો માણસ હોય પણ શાંતિનો ગરીબ અને શાંતિનો ભિખારી પ્રભુ તું મને આપ, મારી પાસે તો નથી. કોઈ ભૂખ્યા પાસે રોટલો ના હોય તો બીજા પાસે ભીખ માગે કે ભૂખ્યો છું મને આપો ને, ચાર દિવસનો ભૂખ્યો છું, મારે આટલા પૈસાની જરૂર છે આપોને. એમ સંપન્ન માણસ પણ પ્રભુની પાસે જાય પ્રભુ મને શાંતિ આપને, મારા જીવનમાં શાંતિ નથી. તો શાંતિનો ભિખારી આવો મોટો રાજા પણ, સંપન્ન માણસ પણ, અને પ્રભુની પાસે ભજન જાકે ભીખ માગતો હોય, ભગવાન કે ભજન કર, મારે તારી કોડીએ જોઈતી નથી, તારું સોનું મારે જોઈતું નથી, માત્ર તું ભજન કર લે તને સુખ ને શાંતિ એમને હાથમાં આપી દઈશ મફત, પણ એની કિંમત માત્ર ભજન. કહે સંત રામ ભજન કરો, પણ સાધુ હો કે સંસારી ભજન કરે તે ભાવે, મને ગમશે કોણ મારો ભક્ત. ભક્તાસ્તે અતિવ મે પ્રિયા, મારો ભક્ત મને અતિશય પ્રિય છે. જ્યાં ભગવાન પોતાના શ્રી મુક્તિ કહી દેતા હોય મારો ભક્ત મને અતિશય પ્રિય છે, અને ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે ગમે તે પરિસ્થિતિમાં હોય, ગમે તે હાલ થતા દોડી જાય, ભક્તોને માટે દોડ્યા જાય. કેમ કે એનું ભજન એની ભક્તિ એટલી શ્રેષ્ઠ, અને ભક્તિનું સાધન એ જ જીવનમાં આપણને સાચું દર્શન કરાવી આપે. સમજ્યા સરે સમજ્યા તેને કહીએ, બધું સમજ્યા એને જ કહેવાય. સર્વે સમજ્યા તેને કહીએ તે રે સરેણી લાવે. પોતાના અંતઃકરણમાં રેસ એકાગ્રતા લાવે અને એ પ્રમાણે એની રહેણી એનું જીવન પણ એ પ્રમાણે ઢાળે ભજનની અંદર. ભજન નિત્ય નિયમ કરવું, નિત્ય ભજન કરવું, અને નિત્ય ભજનનું સેવન કરનારો હશે, નિત્ય ઔષધનું સેવન કરે એને કોઈ રોગ ના આવે. અને જો ઔષધનું સેવન કરતા રોગ ન આવે તો ભજન કરતા ભવરોગ ના આવે. હરિનું નામ રસાયણ સે. બસ ભગવાનનું ભજન કરો તો તમારે કોઈ પણ રોગ આવે નહીં, ભવ રોગો કદી થાય નહીં. ભગવાનના નામનું ભજન જો કરશો તો કોઈ રોગ, મનનો રોગ નહીં આવે. શરીરનો રોગ ભલે આવે, શરીર છે તો રોગને રહેવાનું ઘર છે શરીર. શરીરમ ખલુ વ્યાધિ મંદિરમ, એમ ભાગવતના એકાદશ સ્કંદની અંદર કહ્યું. આ શરીર એ તો રોગોને રહેવાનું ઘર છે, પણ મન ભજન વડે એવું તૈયાર થઈ જાય કે શરીરના રોગોની સહેજ પણ પરવા ના કરે, સહેજ પણ ઉપાધિ જેવું એને લાગે જ નહીં. કેમ? એ તો રોગ તો શરીરને છે. ઘરની અંદર લૂણો લાગે પણ આપણે ઘરમાં રહીએ છીએ કે નથી રહેતા? ઘરની દિવાલને લૂણો લાગ્યો છે, એમ વાળ ધોરા થયા તો માથાના થયા છે. હું અંદર બેઠો બેઠેલો છું, ભલે ને માથું ધોરું થયું હોય, લૂણો લાગે તો શરીરને લાગે છે, મને નથી લાગે. એટલે ભલે મનથી જ ભજન જેટલું થશે એટલું એ તનથી જુદો પાડશે, શરીરને શું લાગે વળગે. સરે સમજ્યા તેને કહીએ, સાચું સમજ્યો તે કહેવાશે જે આ શબ્દો પ્રમાણે પોતાની રહેણી કરણીને અને પોતાની વૃત્તિઓને પોતાનામાં સ્થાપી અને શાંત કરી. પણ મહારાજ તો એટલું કે કહે સંતરામ, ભજન કરો તો, જબ ભજન કરોગે તબ. ઘરની અંદર નાના છોકરા કઈ ના કરતા હોય ને તો એને કહે જો આટલું કામ કરી નાખ ને પછી તને આ આપીશ, હા તને ચોકલેટ આપીશ, તને સફરજન આપીશ, તને કેળું આપીશ, તને મીઠાઈ આપીશ, પણ આટલું કામ કરી નાખ. એમ આપણા મહાપુરુષો પણ, આપણા આપણી પરંપરાના આચાર્યો પણ આપણને કે આટલું કરો તમને આટલું આટલું આપીશ, જેને ફલશ્રુતિ કહીએ છીએ, મહાત્મ કહીએ છીએ, ઇતના કરોગે તો ઇતના ફલ મિલેગા આપકો. જૈસે ઘર મેં બચ્ચે કો કહેતે હૈ ને કે ચલ બેટા ઇતના પઢ લે, એ લેસન કર લે, ફિર બાદ મેં તેરે કો લડ્ડુ દે દેંગે. એસે હમકો ભી એસે મનાયા જાતા હૈ. દેખો ઇતના એક વિષ્ણુ સહસ્ર કા પાઠ કરના આપકો પઢે ઇચ્છેત પુરુષ સ પ્રાપ્તિ ઉત્તમામ ગતિ, ઉસકો ઉત્તમ ગતિ પ્રાપ્ત હો. લેકિન બતાના પડતા હૈ લડ્ડુ, કે ભજન કરો આપકો એ લડ્ડુ મિલેગા. કહે સંતરામ, ભજન કરો તો સહેજે ઉતરો. તમારે પાર ઉતરવું છે ને, પાર ઉતરવા માટે એ ભજન કા લડ્ડુ લે લો હાથમાં. હા, સાધકને પણ એની સાધના માટે કોઈક લક્ષ્ય, કોઈ દ્રષ્ટિ હોય છે, કોઈક પ્રાપ્તિ હોય છે, અને એને અનુસંધાન કરીને એ ભજન કરે તો અવશ્ય મહારાજ કહે છે પાર ઉતરી શકે. પણ ભજનમાં કોઈ ભેદ નથી, ભજનની અંદર કોઈ ભેદભાવ નહીં. ઊંચ નીચ કા ભેદ ભેદ મિટાયા, સાધુ સંત કી શીતલ છાયા. આવો, કોઈ ભી આ સકતા હૈ. સંત પરંપરા કી છાયા મેં, સંત કી છત્રી કે નીચે કોઈ ભી આકર કે બેઠ સકતા હૈ. વિદ્વાન બ્રાહ્મણ ભી બેઠ સકતા હૈ, ઓર અનપઢ હરિજન ભી આકર કે બેઠ સકતા હૈ. આજા, તેરા ભી કલ્યાણ હોગા. રામાનંદજી, ઉન્હોને મંત્ર દિયા અપને શિષ્ય કો, ઠેસ લગ ગઈ ઓર મંત્ર દે દિયા ઉનકો, રામ રામ કરે. કે એ મંત્ર મેં બડી શક્તિ હૈ, જીવ કા ઉદ્ધાર કરને કી શક્તિ હૈ, લેકિન ઇસકો ગુપ્ત રખના, કિસી કો બતાના નહીં. અચ્છા, ઇતની શક્તિ હૈ. હા, સૂર્ય ઉદય થયો અને ચડી ગયા એની પોતાના મનની છત ઉપર, અને જોર જોર થી પુકાર, ભાઈ રામ ભજો, રામ કરો, રામ ભજો, ક્યોંકિ ઇસમે બડી શક્તિ હૈ, રામ ભજો, રામ ભજો, બડી તાકત હૈ, બડી શક્તિ હૈ. ગુરુજી આયે કે ક્યા કર રહા હૈ? ગુરુજી આપને તો કહા થા ઉદ્ધાર કે લીએ હૈ, ઓર બડી અચ્છી તાકત.